નેહમિયાનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય હખાલિયાના પુત્ર નેહમિયાનો વૃત્તાંત. 20મા વર્ષના કિસલેવ માસમાં હું સુસાના કિલ્લામાં હતો ત્યારે એવું બન્યું કે મારા ભાઈઓમાંનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો ત્યાં આવ્યા અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા તેઓ વિશે તથા યરૂશાલેમ વિશે મેં તેમને પૂછ્યું. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં છે તથા અધમ દશામાં પડેલા છે. યરૂશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી કે હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર હું દયાથી પાળે છે. હું તારા કાલાવાલા કરું છું. તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉગાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇસરાયલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સમ્મુખ તારા સેવક ઇસરાયલ પુત્રોને સારું હું પ્રાર્થના કરું છું તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. અમે તારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. જે આજ્ઞાઓ વિધિઓ તથા હુકમો તે તારા સેવક મૂસાને ફરમાવ્યા તે અમે પાળ્યા નથી. જે વચન તે તારા સેવક મૂસાને ફરમાવ્યું તે કૃપા કરીને સંભાળ. તે કહ્યું હતું કે જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ, પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞાઓ પાળશો ને તેઓનો અમલ કરશો તો તમારા મારા જેઓ દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી વિખરાયેલા હશે તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ ને જે ઠેકાણે મારું નામ રાખવાને મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ. આ તારા સેવકો તથા તારા લોક છે કે જેઓને તે તારા મોટા પરાક્રમથી તથા તારા બળવાન હાથથી છોડાવ્યા છે. હે પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે અને તારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. આજે કૃપા કરીને તારા સેવકને તું આબાદાની આપ ને આ માણસની તેના પર કૃપા દ્રષ્ટિ થાય એમ તું કર. હું તો રાજાનો પાત્રવાહક હતો. નહેમ્યાનો બીજો અધ્યાય. આર્તાહશસ્તા રાજાને 20મે વર્ષે નિશાન માસમાં તેની આગળ દ્રાક્ષારસ હતો તે સમયે મેં દ્રાક્ષારસ લઈને રાજાને આપ્યો. હું કદી એ પહેલા તેની હજુરમાં ઉદાસ થયો નહોતો. રાજાએ મને પૂછ્યું કે તું માંદો નથી, તેમ છતાં તારું મોં કેમ ઉદાસ છે? એ તો મનના ખેદ વગર બીજું કઈ નથી. ત્યારે હું બહુ જ બીધો. મેં રાજાને કહ્યું કે રાજા ચિરંજીવ રહો, જે નગર મારા પિત્રોની કબરોનું સ્થાન છે તે ઉજ્જળ પડ્યું છે ને તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયા છે, તેથી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય? રાજાએ મને પૂછ્યું કે તારી અરજ શી છે? ત્યારે મેં આકાશના દેવની પ્રાર્થના કરી. મેં રાજાને કહ્યું કે જો આપની મરજી હોય અને જો આપના સેવક પર આપની કૃપા દ્રષ્ટિ હોય તો યહૂદિયાના જે નગરમાં મારા પિત્રોની કબરો છે ત્યાં મને મોકલો, જેથી હું તે ફરીથી બાંધું. રાજાએ મને પૂછ્યું, રાણી પણ તેની પાસે બેઠેલી હતી, કે તને ત્યાં જતા કેટલો વખત લાગશે અને તું ક્યારે પાછો આવશે? મેં રાજાની સાથે અમુક મુદત ઠરાવી. ત્યાર પછી તેણે મને કહ્યું, કૃપા કરીને જવાબ દીધો. મેં રાજાને કહ્યું કે જો આપની મરજી હોય તો નદી પારના સુબા ઉપર મને એવા પત્ર આપજો કે હું યહૂદિયામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને જતા અટકાવે નહીં. વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર અપાવજો કે ઘરના કિલ્લાના દરવાજાઓના ભારોટિયા બનાવવા સારું, નગરના કોટને સારું તથા જે ઘરમાં હું રહું છું તેને સારું તે મને લાકડા આપે. મારા પર મારા દેવની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી. હું નદી પારના સુબાઓ પાસે આવ્યો ત્યારે મેં તેઓને રાજાના પત્રો આપ્યા. રાજાએ તો મારી સાથે સૈન્યના સરદારો તથા સવારો મોકલ્યા હતા. ઇસરાયલ પુત્રોનું હિત સાધવાને એક માણસ ત્યાં આવ્યો છે એ સાંભળીને હોરોની સાનબાલાટને તથા આમોની ચાકર ટોબિયાને ઘણું ખોટું લાગ્યું. પછી હું યરૂશલેમ આવ્યો અને 3 દિવસ ત્યાં રહ્યો. મેં રાત્રે ઉઠીને મારી સાથે થોડા એક માણસોને લીધા. યરૂશલેમને માટે જે કરવાની મારા દેવે મારા મનમાં પ્રેરણા કરી હતી તે વિશે મેં કોઈને કંઈ કહ્યું નહીં. જે જનાવર પર હું સવાર થયેલો હતો તે સિવાય બીજું કોઈ પણ જનાવર મારી સાથે ન હતું. હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગર કુંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરૂશલેમના કોટનું મેં અવલોકન કર્યું. તે તૂટી પડેલો હતો ને તેના દરવાજા અગ્નિથી ભસ્મ થઈ ગયેલા હતા. પછી ત્યાંથી આગળ ચાલીને કારંજના દરવાજા સુધી તથા રાજાના તળાવ સુધી ગયો. પણ મારા જનાવરને ચાલવાની જગા ન હતી. હું રાત્રે નાળાને કાંઠે કાંઠે ગયો અને કોટનું અવલોકન કર્યું. ત્યાંથી પાછો વળીને ખીણને દરવાજેથી પાસેને હું પાછો આવ્યો. હું ક્યાં ગયો હતો કે મેં શું કર્યું હતું તે અધિકારીઓને જાણવામાં આવ્યું નહીં. મેં યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને હજી કંઈ પણ કહ્યું ન હતું. પછી મેં તેઓને કહ્યું કે આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો. યરૂશલેમ ઉજ્જડ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો આપણે યરૂશલેમનો કોટ બાંધીએ જેથી આપણે નિંદાપાત્ર ન થઈએ. મારા દેવની કૃપા દ્રષ્ટિ મારા પર હતી તે વિશે તથા રાજાએ મને જે વચનો આપ્યા હતા તે વિશે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું કે ઉઠો આપણે બાંધીએ. એમ તેઓએ એ શુભ કાર્ય ઉમંગથી શરૂ કર્યું. પણ હોરોની સાનબાલાટે, આમોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી અને અમારો તિરસ્કાર કરીને કહ્યું કે તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઈચ્છો છો? ત્યારે મેં તેઓને ઉત્તર આપ્યો કે આકાશનો દેવ અમને ફતે આપશે, માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કઈ હિસ્સો કે હક કે સ્મારક યરૂશલેમમાં નથી એ જાણજો.
નહેમ્યા પ્રવચનનું પુસ્તક 3 અધ્યાય. એલિયાશિબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઉઠીને મેંઢા પાગળ બાંધી અને તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેના કમાડો ચઢાવ્યા. તેઓએ હમ્મેઆ બુરદ સુધી અને છેક હનાનેલના બુરદ સુધી તેની પ્રતિષ્ઠા કરી. તેની પાસે યરીખોના માણસો બાંધકામ કરતા હતા. તેમની પાસે ઇમરીનો પુત્ર ઝાકુર બાંધકામ કરતો હતો. હસેનાહના પુત્રોએ મચ્છી ભાગળ બાંધી. તેઓએ તેના ભારોટિયા ગોઠવ્યા, તેના કમાડો ચઢાવ્યા, મિજાગરા ચડ્યા અને ભૂંગળો બેસાડી. તેઓની પાસે હકોસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ મરામત કરતો હતો. તેની પાસે મશેઝાબ એલના પુત્ર બેરેખ્યાનો પુત્ર મશુલામ મરામત કરતો હતો. તેની પાસે બાનાનો પુત્ર સાદો મરામત કરતો હતો. તેની પાસે તકોઈઓ મરામત કરતા હતા, પણ તેઓના અમીરોએ પોતાના ધણીના કામમાં મદદ કરી નહીં. જૂના દરવાજાની મરામત પાસે આનો પુત્ર યોયાદા તથા બસોદ્યાનો પુત્ર મશુલામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના કમાડો ચઢાવ્યા અને મિજાગરા ચડીને ભૂંગળો બેસાડી. તેઓની પાસે મલાટિયા ગિબિયોની તથા યાદોન મેરોનોતી ગિબિયોન તથા મિસ્પાના માણસો કે જેઓ નદીની પેલી પારના સુબાને તાબે હતા તેઓ મરામત કરતા હતા. તેઓની પાસે હરહયાનો પુત્ર ઉઝિયેલ મરામત કરતો હતો. તે અને તેઓનો બાપ સોની હતા. તેની પાસે હનાન્યા નામનો એક ગાંધી મરામત કરતો હતો. તેઓએ પહોળા કોટ સુધી યરૂશલેમનો કોટ બાંધ્યો. તેઓની પાસે હુરનો પુત્ર રફાયા મરામત કરતો હતો. તે યરૂશલેમના અર્ધા ભાગનો અધિકારી હતો. તેની પાસે હરુમાફનો પુત્ર યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો અને તેની પાસે હશબનાઈનો પુત્ર હટ્ટુશ મરામત કરતો હતો. હારીમનો પુત્ર માલકિયા તથા પહાથ મોઆબનો પુત્ર હાશુબ બીજા એક ભાગથી તથા ભઠ્ઠીઓના બુરદની મરામત કરતા હતા. તેની પાસે હાલો હેશનો પુત્ર શાલુમ, જે યરુશલેમના અર્ધા ભાગનો અધિકારી હતો, તે તથા તેની દીકરીઓ મરામત કરતા હતા. હાનુન તથા ઝાનોઆના રહેવાસીઓ ખીણના દરવાજાની મરામત કરતા હતા. તેઓએ તે બાંધીને તેના કમાડો ચઢાવ્યા, તેમને મિજાગરા ચડ્યા તથા ભૂંગળો બેસાડી તથા કચરાના દરવાજા સુધી 1000 હાથ જેટલો કોટ પણ બાંધ્યો. કચરાના દરવાજાની મરામત રેખાબનો પુત્ર માલકિયા કરતો હતો. તે બેથ હાકેરેમના જિલ્લાનો અધિકારી હતો. એણે તે બાંધીને તેના કમાડો ચઢાવ્યા, તેમને મિજાગરા ચડ્યા તથા ભૂંગળો બેસાડી. કારંજાના દરવાજાની મરામત કોલ હોઝેનો પુત્ર શાલુન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. એણે તે બાંધીને તેને ઢાંકી અને તેના કમાડો ચઢાવ્યા, તેમને મિજાગરા ચડ્યા અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલહાના તળાવનો કોટ પણ શેખ દાઉદનગરમાંથી ઉતરવાની સીડી સુધી બાંધ્યો. તેના પછી અઝબુકનો પુત્ર નહેમિયા, જે બેતસુરના અર્ધા જિલ્લાનો અધિકારી હતો, તે દાઉદની કબરની સામેની જગા સુધી તથા ખોદેલા તળાવ સુધી તથા શસ્ત્રાલય સુધી મરામત કરતો હતો. તેના પછી લેવીઓ મરામત કરતા હતા, એટલે બાનીનો પુત્ર રહુમ. તેની પાસે હશાબ્યા, જે કૈલાહના અર્ધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો. તેના પછી તેઓના ભાઈઓ, એટલે હેનાદાદનો પુત્ર બાવાઈ, જે કૈલાહના અર્ધા જિલ્લાનો અધિકારી હતો, તે મરામત કરતો હતો. અને તેની પાસે યેશુઆનો પુત્ર એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે કોટના ખાંચા આગળના શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરતો હતો. તેના પછી ઝકાયનો પુત્ર બારુખ કોટના ખાંચાથી તે એલિયાશિબ મુખ્ય યાજકના ઘરના દરવાજા સુધી બીજા એક ભાગની મરામત ખંતથી કરતો હતો. તેના પછી હાકોસનો પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ એલિયાશિબના ઘરના બારણાથી એલિયાશિબના ઘરના છેડા સુધી બીજા એક ભાગની મરામત કરતો હતો. તેના પછી સપાટ પ્રદેશમાં રહેનારા યાજકો મરામત કરતા હતા. તેના પછી બિન્યામિન તથા હશુબ પોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેમના પછી અનાનિયાના પુત્ર માસેયાનો પુત્ર અઝારિયા તેના પોતાના ઘર આગળ મરામત કરતો હતો. તેના પછી હેનાદાદનો પુત્ર બિનુઈ અઝારિયાના ઘરથી તે કોટના ખાંચા સુધી બીજા ભાગની મરામત કરતો હતો. ઉઝાઈનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે તથા જીબુરજ રાજાના ઉપલા મહેલ આગળ ચોકીદારોના આંગણા આગળ ઉભો હતો, તેની સામે મરામત કરતો હતો. તેના પછી પારોશનો પુત્ર પદાયા મરામત કરતો હતો. હવે નથીની ઓફેલના પૂર્વગમ પાણીના દરવાજા સામેની જગા સુધી તથા બહાર પડતા બુરજ સુધી રહેતા હતા. તેના પછી તક્કોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા. અશ્વભાગળ ઉપર યાજકો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેમના પછી ઇમ્બેરનો પુત્ર સાદોક પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેના પછી પૂર્વ ભાગનો રક્ષક શખાન્યાનો પુત્ર શમાયા મરામત કરતો હતો. તેના પછી શેલેમ્યાનો પુત્ર હનાન્યા તથા સાલાફનો છઠ્ઠો પુત્ર હાનુન બીજા એક ભાગની મરામત કરતા હતા. તેના પછી બેરેખ્યાનો પુત્ર મશુલામ પોતાની ઓરડી સામે મરામત કરતો હતો. તેના પછી માલકિયા નામે એક સોની નથીનીમ તથા વેપારીઓના ઘર સુધી હમી ફકાદ ના દરવાજાની સામે તથા ખૂણાના બુરજ સુધી મરામત કરતો હતો. ખૂણાના બુરજ તથા મેંઢા ભાગળની વચ્ચે સોનીઓ તથા વેપારીઓ મરામત કરતા હતા.
નહેમિયાનો ચોથો અધ્યાય. અમે કોટ બાંધીએ છીએ. એ જયારે સાનબલાટે સાંભળ્યું ત્યારે તે ક્રોધાયમાન થયો. તેને ઘણો રોષ ચડ્યો ને તેણે યહૂદીઓની હાંસી કરી. પોતાના ભાઈઓની તથા સમૃદ્ધના સૈન્યની સમક્ષ તેણે કહ્યું કે આ નિર્બળ યહૂદીઓ શું કરે છે? તો તેઓ પોતાને માટે કોટ બાંધવાના, તો તેઓ યજ્ઞ કરવાના, તો તેઓ એક જ દિવસમાં પૂરું કરવાના, શું બળી ગયેલી ઇમારતોના ધૂળ ઢેફાના ડગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના? હવે ટોબિયા આમોની તેની પડખે ઉભેલો હતો. તેણે કહ્યું કે તેઓ ભલે બાંધે, તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળું ચડે તો પણ તે તૂટી પડે. હે અમારા દેવ, સાંભળ, અમારો તિરસ્કાર કરવામાં આવે છે, તેઓ અમારી નિંદા કરે છે, તેનો તેમને તો બદલો આપ. તેઓ બંદીવાસમાં જાઓ અને તેઓના ઘરના ઘરબાર લૂંટાઈ જાઓ. તેઓનો અન્યાય તું ઢાંકતો નહીં, તેઓનું પાપ તારી આગળથી ભૂસી ન નાખાઓ, કેમ કે તેઓએ બાંધનારાઓની આગળ તેને ચીડવ્યો છે. એ પ્રમાણે અમે તે કોટ બાંધ્યો અને શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી સાંધી દીધો, કેમ કે લોકોને કામ કરવાનું મન હતું. સાનબલાટે, ટોબિયાએ, અરબોએ, આમોનીઓએ તથા આસ્તોદીઓએ સાંભળ્યું કે યરૂસલેમના કોટની મરામત ચાલે છે અને ગાબડા પૂરવા લાગ્યા છે, ત્યારે તેઓને બહુ ક્રોધ ચડ્યો. યરૂસલેમ વિરુદ્ધ લડવાની તથા તે કામમાં ભંગાણ પાડવાની તે સર્વને મળીને સંકલ્પ કરી. પણ અમે અમારા દેવની પ્રાર્થના કરી અને રાત દિવસ તેઓની તપાસ રાખવાને ચોકીદારો મૂક્યા. યહૂદિયાના લોકોએ કહ્યું કે હલ કરીઓ થાકી ગયા છે અને કચરો તો હજી બહુ છે, માટે અમે કોટ બાંધી શકતા નથી. અમારા શત્રુઓએ એમ કહ્યું કે અમે તેઓના ઉપર ઘસારો કરીને તેઓને મારી નાખીશું અને કામ અટકાવીશું, ત્યાં સુધી તેઓ જાણશે નહીં, તેમ દેખશે પણ નહીં. તેઓની પડોશમાં જે યહૂદીઓ રહેતા હતા તેઓ પણ અમારી પાસે આવીને વારંવાર કહેતા હતા કે તેઓ સગડે ઠેકાણેથી આપણી વિરુદ્ધ એકઠા થાય છે. તેથી મેં કોટની પાછળ સૌથી નીચલા ભાગોની ખુલ્લી જગાઓમાં લોકોને તેઓના કુટુંબો પ્રમાણે તલવારો, ભાલા તથા ધનુષ્ય ધારણ કરાવીને બેસાડ્યા. અમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોને કહ્યું કે તમારે તેઓથી બીવું નહીં, મોટાને ભયાવક યહોવાનું સ્મરણ કરો અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારા ઘરોને સારું લડો. જ્યારે અમારા શત્રુઓએ સાંભળ્યું કે અમને તેઓના ઈરાદાની ખબર પડી છે અને દેવે તેઓની મસલત રદ કરી છે, ત્યારે અમે સર્વ કોર્ટ ઉપર પોતપોતાના કામ પર પાછા ગયા. તે વખતથી મારા અડધા ચાકરો કામે લાગતા ને બીજા અડધા યહૂદીના સર્વ લોકોના રક્ષણ માટે ભાલો, ઢાલો, ધનુષ્યો તથા કવચો ધારણ કરતા. જેઓ કોટ બાંધતા હતા તેઓ તથા જેઓ માથા પર બોજો ઉપાડતા હતા તેઓ પણ શસ્ત્ર સજ્જિત રહેતા. તેઓ માનો દરેક એક હાથથી કામ કરતો ને બીજા હાથમાં શસ્ત્ર રાખતો. બાંધકામ કરનારાઓ પોતપોતાની તલવાર કમરે લટકાવીને કામ કરતા હતા. રણશીંગડો વગાડનાર મારી પાસે હતો. મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોને કહ્યું કે કામ મહાભારત તથા ઘણું મોટું છે ને આપણે કોર્ટ ઉપર એકબીજાથી ઘણા છૂટા પડી ગયેલા છીએ, તો જે જગાએથી તમે રણશીંગડાનો અવાજ સાંભળો ત્યાં તમારે અમારી પાસે આવી પહોંચવું. આપણો દેવ આપણે માટે યુદ્ધ કરશે. આ પ્રમાણે અમે કામ ચલાવતા હતા. અડધા લોકો પો ફાટે ત્યારથી તારા દેખાય ત્યાં સુધી ભલા લઈને ઉભા રહેતા હતા. વળી તે જ સમયે મેં લોકોને કહ્યું કે દરેક માણસે પોતાના ચાકર સહિત યરૂસલેમમાં ઉતારો કરવો કે રાત્રે તેઓ અમારી ચોકી કરે અને દિવસે મહેનત કરે. એમ હું મારા ભાઈઓ, મારા સેવકો તથા મારા હાથ નીચેના રક્ષક સિપાહીઓ, એઓમાંનો કોઈ પણ પોતાના વસ્ત્રો ઉતારતો નહીં, પ્રત્યેક પોતાનું શસ્ત્ર સાથે રાખીને પણગઢ પર જતો.
નહેમિયા પ્રવચનનું પુસ્તક તેનો 5મો અધ્યાય. તે વખતે લોકોએ તથા તેઓની સ્ત્રીઓએ પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટો પોકાર કર્યો. કેટલાયે કહ્યું કે અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણા માણસો છીએ, અમને અન્ન આપો કે અમે ખાઈને જીવતા રહીએ. કેટલાયે કહ્યું કે અમે અમારા ખેતરો, દ્રાક્ષવાડીઓ તથા ઘરો ગીરો મૂકવા તેમને તૈયાર છીએ, તે પર અમને દુકાળમાં અનાજ આપો. કેટલાયે એમ કહ્યું કે રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો તથા દ્રાક્ષવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે, અને હવે જો કે અમારો દેહ અમારા ભાઈઓના દેહ જેવો અને અમારા બાળકો તેઓના બાળકો જેવા જ છે, તો પણ અમે અમારા પુત્રોને તથા અમારી પુત્રીઓને દાસ દાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ, ને અમારી પુત્રીઓમાંની કેટલી તો ગુલામ થઈ ચૂકી છે. અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારા ખેતરો તથા દ્રાક્ષવાડીઓના માલિક બીજા થયા છે. આ તેઓના પોકારના શબ્દો સાંભળીને મને બહુ ક્રોધ ચડ્યો. ત્યારે મેં મનમાં વિચાર કર્યો ને અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું કે તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો. મેં તેમની વિરુદ્ધ એક મોટી સભા ભરી. મેં તેઓને કહ્યું કે આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપીને છોડાવ્યા, છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માંગો છો, શું તેઓ અમને વેચાવા જોઈએ? ત્યારે તેઓ છાના રહ્યા, તેમને એક શબ્દ પણ બોલવો સૂજ્યો નહીં. ફરી મેં કહ્યું કે જે કૃત્ય તમે કરો છો તે સારું નથી. રખેને આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે એવી બીક રાખીને તમારે આપણા દેવનો ભય રાખીને વર્તવું ન જોઈએ. હું મારા ભાઈઓ તથા મારા સેવકો તેઓને પૈસા ને અનાજ દેતા આવ્યા છે, તો હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ. કૃપા કરીને આજે તમારે તેઓના ખેતરો, દ્રાક્ષવાડીઓ, જૈતવાડીઓ તથા તેઓના ઘરો તથા જે પૈસા પણ દ્રાક્ષરસ તથા તેલ તમે તેઓની પાસેથી પડાવી લો છો તે વ્યાજ સાથે તેઓને પાછા આપવા. ત્યારે તેઓએ કહ્યું કે અમે તે પાછા આપીશું ને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહીં, તારા કહેવા મુજબ અમે કરીશું. તેઓ પોતાનું વચન પાળે માટે મેં યાજકોને બોલાવીને તેઓની પાસે શ્રમ કવડાવ્યા. મેં મારો ખોડો ખંખેરી નાખીને કહ્યું કે જે કોઈ આ વચન ન પાડે એ દરેકનો ધંધો તોડી પાડીને તેના ઘરને દેવ આ પ્રમાણે ખંખેરી નાખો, તેમજ તે ખંખેરીને ખાઈને ખાલી થઈ જાઓ. ત્યારે આખી જમાતે કહ્યું આમેન. તેઓએ યહોવાની સ્તુતિ કરી અને લોકોએ એ વચન પ્રમાણે કર્યું. જે સમયથી યહોવાના દેશમાં તેઓના સુબા તરીકે મારી નિમણૂક થઈ હતી ત્યારથી, એટલે આર્તા આસ્તા રાજાના 20મા વર્ષથી કે 32મા વર્ષ સુધી 12 વર્ષનો સુબાના હોદ્દાનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી. પણ મારા પહેલા જે સુબાઓ હતા તેઓના કરજનો બોજો એ લોકો પર પડતો. તેઓ તેમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ તથા તે ઉપરાંત દરરોજ 40 શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા, પણ દેવના ભયને લીધે મેં તો એમ કર્યું નથી. હા, વળી હું એક કોટના કામમાં મંડી રહ્યો ને મેં કંઈ પણ જમીન ખરીદી નહીં, અને મારા સર્વ ચાકરો એક કામમાં વળગ્યા રહેતા. વળી અમારી આસપાસના વિદેશીઓમાંથી જો અમારી પાસે આવતા તેઓ ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓ મને દોઢ સુજન મારી સાથે જમતા. મારી સાથે દરરોજ એક કોથો, 6 વીણી કાઢેલા ઘેટા અને મરઘા રાંધવામાં આવતા, તથા 10-10 દિવસ અંતરે દ્રાક્ષરસ જેટલો જોઈએ એટલો આપવામાં આવતો. તો પણ મેં સુબા તરીકેનો પગાર માગ્યો નહીં, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો. એ મારા દેવ, એ લોકોને સારું મેં જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કર. ઈશ્વર પિતા તેના વાંચેલા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.